समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय करी रह्या छीए। एमां 3 शक्तिनो स्वाध्याय पूरो कर्यो छे। આજે હવે ચોથી શક્તિ જ્ઞાન શક્તિનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ, સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ જે જ્ઞેય પદાર્થોના વિશેષો રૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાન ઉપયોગમય જ્ઞાન શક્તિ। જો દર્શી શક્તિ એટલે દર્શન શક્તિ, એ દર્શન શક્તિ એ અનાકાર ઉપયોગમય છે અને આ જ્ઞાન શક્તિ છે તે સાકાર ઉપયોગમય શક્તિ છે। અને સાકારનો અર્થ આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ। એમાં સાકાર એટલે કોઈ એમ ભૂમિતિના આકારની વાત નથી કે પ્રદેશના આકારની પણ એમાં વાત નથી, પણ એ આકારની વાત એ રીતે લેવામાં આવી અહીંયા કે જે જ્ઞેય છે એ જ્ઞેયને જેમ છે તેમ, જેવા છે તેવા સર્વજ્ઞેયોને જાણે છે એમ એ જ્ઞેય આકાર, એ આકાર એટલે એ સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ। દસી શક્તિમાં દેખે છે પણ ભેદ પાડીને વિશેષતાથી દેખવું થતું નથી એટલે એ અનાકાર છે। જ્યારે અહીંયા વિશેષપણે એ આકારમાં ઉપયુક્ત થાય છે એટલે આ સાકાર છે, સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ જે જ્ઞેય પદાર્થોના વિશેષોરૂપ, જ્ઞેય પદાર્થોના વિશેષોરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાન ઉપયોગમય જ્ઞાન શક્તિ। જ્યારે દસી શક્તિમાં અનાકાર ઉપયોગમય દસી શક્તિ ગઈ અને એ અનાકારનો અર્થ સમજાયો કે જેમાં જ્ઞેયરૂપ આકાર અર્થાંત વિશેષ નથી, જ્ઞેયરૂપ આકાર જેમાં નથી એવો દર્શન ઉપયોગ છે અને એવા દર્શન ઉપયોગમય એ દર્શન શક્તિ છે, દર્શન ક્રિયારૂપ શક્તિ છે અને એ સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામય દર્શી શક્તિ છે। સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત થવાવાળી એટલે કે જે વિશેષપણે નથી જાણતી પણ સત્તા માત્ર ને ગ્રહણ કરે છે, જ્યારે જ્ઞાન છે તે ભેદ પાડીને જેમ છે તેમ વિશેષપણે જાણે છે એટલે દર્શનમાં અને જ્ઞાનમાં આ મોટો તફાવત છે। જ્ઞાન છે તે દરેકને, ભેદને અભેદને, સ્વને પરને, એમ બધાને, જ્ઞેય માત્રને જેમ છે તેમ જાણે છે એટલે કે જ્ઞેયરૂપ આકાર એટલે જે વિશેષ છે એવા વિશેષ ને જાણવા વાળી આ જ્ઞાન શક્તિ છે. જ્યારે દર્શન શક્તિમાં જ્ઞેયરૂપ આકાર એટલે વિશેષને એ ન જાણવા વાળી એવી એ દર્શન શક્તિ છે. બીજી વાત કે શક્તિમાં, બધી જ શક્તિમાં કેટલીક વાત તો સામાન્ય છે, જેમ કે બધી જ શક્તિ એટલે બધા જ ગુણો આત્માના દરેક પ્રદેશમાં રહ્યા છે. દરેક પ્રદેશમાં બધા જ ગુણો રહ્યા છે. કોઈ એક પ્રદેશની અંદર એક ગુણ ને બીજામાં બીજો ગુણ એવું નથી. દરેક પ્રદેશમાં અનંત ગુણ છે અને દરેક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. બીજી વાત કે એ દરેક પ્રદેશમાં રહ્યા છે એ તો બરાબર છે, પણ સાથે સાથે એ શક્તિ રૂપે આત્મદ્રવ્યમાં વ્યાપે છે, ગુણમાં વ્યાપે છે અને એના નિર્મળ પરિણામમાં પણ એ વ્યાપે છે. એ શક્તિ છે તે દ્રવ્યમાં વ્યાપે છે, ગુણમાં વ્યાપે છે અને નિર્મળ પર્યાયમાં વ્યાપે છે. એટલે દરેક શક્તિ માટે એ વાત તો છે જ કે એ વિકારી પરિણામમાં વ્યાપતી નથી, પરંતુ નિર્મળ પરિણામમાં વ્યાપે છે અને એવા નિર્મળ પરિણામ આત્માનું લક્ષ્ય કરતા થાય છે. એટલે આ વાત તો અહીંયા પણ જ્ઞાન શક્તિમાં પણ આવે છે. તો હવે આ જ્ઞાન શક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 28, જ્ઞાન શક્તિ. સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ. ગુરુદેવ કહે છે કે શું કહે છે કે પહેલા નિરંજન નિરાકાર દસી શક્તિ કહી, તે જ્ઞેય પદાર્થોને સર્વને સત્તા માત્ર દેખવા રૂપ છે. અહીં કહે છે કે જે સમયે દસી શક્તિ છે તે જ સમયે આત્મામાં સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ છે. કેમ કે બધી શક્તિ છે તે અક્રમે છે, ગુણો બધા અક્રમે છે, એટલે એક પછી એક છે એમ નથી. અહીંયા તો વર્ણન કરવાની અપેક્ષાએ એક પછી એક શક્તિ લેવામાં આવી છે, પણ ખરેખર તો એ અક્રમે છે. એટલે જે સમયે દસી શક્તિ છે તે જ સમયે આત્મામાં સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ છે. શક્તિ અપેક્ષાએ જો વિચાર કરીએ તો બધી જ શક્તિઓ એક સાથે રહેલી છે, એને જુદી પાડી શકાય એમ પણ નથી. દ્રવ્યમાં કોઈ ભેદ પાડી શકાતા નથી કે અભિન્નપણે બધા જ ગુણો બધી શક્તિઓ રહેલા છે. અહીંયા સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ છે એટલે જ્ઞાન શક્તિ સાકાર છે એનો અર્થ શું? તો કહે છે કે તે જ્ઞેય પદાર્થોને સ્વ અને પર, જીવ અને અજીવ સર્વ પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન કરીને પણ જાણે છે. સ્વને પણ જાણે છે, પરને પણ જાણે છે, જીવને જાણે છે, અજીવને જાણે છે, સર્વ પદાર્થોને એ વિશેષપણે ભિન્ન ભિન્ન કરીને પણ જાણે છે. જ્ઞાન અભેદને જાણે છે, ભેદને પણ જાણે છે. દ્રવ્ય ગુણ પર્યાય સર્વને જાણે છે. જ્ઞાનનું કોઈ અલૌકિક સામર્થ્ય છે એનો આ મહા વિશિષ્ટ સ્વભાવ છે કે તે સર્વને એટલે સર્વ ભાવોને ભેદરૂપ પણ જાણે છે. અધ્યાત્મ પંચ સંગ્રહમાં આવે છે કે એક સમયની પર્યાયમાં દસી શક્તિનો ઉપયોગ કોઈ પણ ભેદ કર્યા વિના પૂર્ણ દેખે અને તે દસી શક્તિના પરિણમનની સાથે જ્ઞાન શક્તિનું જે પરિણમન છે તે પરિણમન એક એક દ્રવ્યને ભિન્ન ભિન્ન જાણે. દસી શક્તિ એ પણ ઉપયોગાત્મક છે અને જ્ઞાન શક્તિ છે તે પણ ઉપયોગાત્મક છે, ત્યારે એવો ઉપયોગ જાણવા દેખવા વાળો થયો છે. તે વખતે દસી શક્તિનો ઉપયોગ કોઈ પણ ભેદ કર્યા વિના સત્તા માત્ર ને ગ્રહણ કરે છે, એટલે એ ભેદ કર્યા વિના બધાને પૂર્ણ દેખે છે, અને તે દસી શક્તિના પરિણમનની સાથે જ્ઞાન શક્તિનું જે પરિણમન છે, તો ત્યાં તે પરિણમન એક એક દ્રવ્યને ભિન્ન ભિન્ન જાણે, એક એક ગુણને ભિન્ન ભિન્ન જાણે, એક એક પર્યાયને ભિન્ન ભિન્ન જાણે, અને એક એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને ભિન્ન ભિન્ન જાણે. આ રીતે એક સમયની જ્ઞાનની પર્યાય સર્વને ભિન્ન ભિન્ન જાણે, અને તે જ સમયે દર્શન શક્તિની, દશી શક્તિની પર્યાય સર્વને અભિન્ન દેખે, ભેદ પાડ્યા વિના અભિન્ન દેખે. ગુરુદેવ કહે છે કે આ જ્ઞાનની કોઈ અદ્ભુત લીલા છે. સદમસ્તે ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યારે દર્શન પહેલા અને જ્ઞાન પછી, અને એમાં દર્શન બધાને જાણે છે, ભેદ પાડ્યા વિના જાણે છે. જ્યારે જ્ઞાન છે તે બધાને, ભેદ અને અભેદને બધાને વિશેષપણે જાણે છે. આગળ કહે છે કે ઇન્દ્રિયોથી, નિમિત્તથી અને વિકલ્પથી આત્મા જાણે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. ઇન્દ્રિયોથી પણ આત્મા જણાય નહીં, નિમિત્તોથી પણ આત્મા જણાય નહીં, વિકલ્પથી પણ આત્મા જણાય નહીં. એટલે એ વાત જો કોઈ કહેતા હોય તો એ તો વાતને હવે અહીંયા કંઈ સ્થાન જ નથી, એ વાત તો બહુ દૂર રહી ગઈ, એટલે એ તો બધું અજ્ઞાનમાં ગયું. અહીં તો કહે છે કે આત્મામાં સાકાર ઉપયોગમય એક જ્ઞાન શક્તિ છે, જેના એક સમયના નિર્મળ ઉપયોગમાં, એટલે કે એવી એક સમયની પર્યાયમાં સ્વપર સહિત સર્વ જીવ અજીવ પદાર્થો જાણવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો અને કેવળી ભગવંતો જ્ઞેયપણે જણાય એવું અચિંત્ય એનું સામર્થ્ય છે. એવું અચિંત્ય જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. જ્ઞાનનું પરિણમન થાય છે એ જ્ઞાનનો સ્વભાવ છે. દરેક ગુણનું પરિણમન થાય છે, તો પરિણમન થાય છે એટલે જે નિર્મળ પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ એ મોક્ષનો માર્ગ છે, અને એવા નિર્મળ પરિણામ ધ્રુવનું લક્ષ્ય કરતા થાય છે. એટલે ધ્રુવનું લક્ષ્ય કરતા જે જ્ઞાનની નિર્મળ પર્યાય થઈ તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. દર્શનની જે નિર્મળ પર્યાય થઈ તેને સમ્યક દર્શન કહીએ છીએ. અને જેટલો સમય સ્વરૂપને વિશે સ્થિરતા થઈ તે સમ્યક ચારિત્ર છે. એટલે કે જેટલું આનંદનું વેદન છે, સુખનું વેદન છે, એ સમ્યક ચારિત્ર છે. પોતે જેટલો સમય સ્વરૂપને વિશે રહે છે એટલો સમય એ સુખની દશામાં છે, આનંદની દશામાં છે. અહીંયા તો જ્ઞાન શક્તિની વિશેષતાથી વાત ગુરુદેવ એટલા માટે સમજાવે છે કે સમ્યક જ્ઞાન અને સામાન્ય જાણવું એ બે વચ્ચેનો ભેદ ગુરુદેવ સમજાવવા માંગે છે. સમ્યક જ્ઞાન અને સામાન્ય માહિતીપણે જાણવું એ બે વચ્ચેનો ભેદ ગુરુદેવ સમજાવવા માંગે છે. અને એ રીતે આ પ્રવચનની અંદર એની મુખ્યતાથી વાત કરી છે. અહીંયા આગળ સમજાવે છે કે જ્ઞાન શક્તિ સાકાર ઉપયોગમય છે. સાકાર એટલે શું? પ્રદેશ અપેક્ષા તેને આત્માનો અસંખ્ય પ્રદેશી અરૂપી આકાર ક્ષેત્ર છે, માટે જ્ઞાન સાકાર છે એમ વાત અહીં નથી. એ તો બધા ગુણોને માટે છે, બધી જ શક્તિઓને માટે એમ જ છે કે અસંખ્ય પ્રદેશી એ આત્મા છે અને એમાં દરેક પ્રદેશમાં એ શક્તિ રહી છે એટલે એનો આકાર એ અસંખ્ય પ્રદેશ રૂપે થાય એટલે એમ એ અસંખ્ય પ્રદેશી અરૂપી આકાર ક્ષેત્ર છે માટે જ્ઞાનને સાકાર કહ્યું છે એમ વાત અહીં નથી. વળી બીજી વાત કે તેને પેલા જે જળ પૂતગળો અને એના સ્કંધ છે તો એને જેમ સ્પર્શ રસ ગંધ એ બધા જે ગુણ છે એવી રીતે એને મૂર્તિકપણું છે એટલે મૂર્તપણું હોય તો પછી આકાર હોય તો એવા આકારની પણ અહીંયા વાત નથી. જળ પૂતગળને સ્પર્શ આદિ સહિત આકાર એટલે મૂર્તપણું હોય છે તો તેવો મૂર્ત આકાર છે એમ પણ અહીંયા જ્ઞાનને નથી એટલે જ્ઞાન શક્તિને એ રીતે આકાર છે એમ સાકાર છે એમ વાત નથી. કેમકે આત્મા તો ત્રિકાળ અરૂપ અમૂર્ત જ છે તેથી પૂતગળની જેમ એને મૂર્તપણું છે નહીં એટલે એને એવા આકાર હોય નહીં એટલે એમ એ જ્ઞાન સાકાર છે એમ પણ નથી. આગળ સમજાવે છે 29મા પાના ઉપર કે જ્ઞાન અરૂપી અનાકાર નિરાકાર છે. જો અમૂર્તિકપણાનો વિચાર કરીએ તો ખરેખર એ મૂર્તિકપણું ન હોવાને કારણે જ્ઞાન અરૂપી અનાકાર નિરાકાર જ છે. તો પછી સાકાર કેવી રીતે છે? તો કહે છે કે જ્ઞાનમાં સ્વપર સહિત ચેતન અચેતન સમસ્ત પદાર્થોને વિશેષપણે આકારો સહિત જાણવાનું વિશેષ એટલે અસાધારણ સામર્થ્ય છે તેથી તે સાકાર છે. હવે આનો સરવાળો કરતા ગુરુદેવ બહુ સ્પષ્ટ રીતે અહીંયા સમજાવે છે કે જુઓ એ કઈ રીતે સાકાર છે. તો પૂતગળની જેમ મૂર્તિક નહીં હોવાથી જ્ઞાન એ રીતે વિચાર કરીએ તો એ નિરંજન નિરાકાર એટલે અનાકાર છે. પૂતગળની જેમ મૂર્તિક નહીં હોવાથી, કેમ કે પૂતગળને તો મૂર્તિકપણું છે તો પૂતગળના સ્કંધ છે અને સ્કંધને કોઈ આકાર હોય છે આ બધું જોઈએ છીએ આપણે દ્રષ્ટિ દ્વારા આંખથી જે ચક્ષુ દ્વારા જોઈએ છીએ એ બધું દેખાય છે ને બધાને આકાર તો છે ને કંઈક કંઈક એ બધા ભૂમિતિના આકાર એ ભૂમિતિના આકારો એ ગોળ ચોરસ લંબગોળ ત્રિકોણ આંખો ચૂકો જે કંઈક આકારો બધા દેખાય છે એટલે આકાર એટલે કંઈક એકલું ક્ષેત્ર અપેક્ષાએ એમ નહીં પણ એને કદની અપેક્ષાએ પણ લેવાય તો એ બધો જે આકાર જે છે એ તો મૂર્તિકપણું હોય તો હોય પણ એવું મૂર્તિકપણું આત્માને નથી જ્ઞાનને નથી એટલે પૂતગળની જેમ મૂર્તિક નહીં હોવાથી જ્ઞાન નિરંજન નિરાકાર અનાકાર છે એ અપેક્ષાએ તો એમ જ છે. બીજી વાત અરૂપી આકાર ક્ષેત્ર સહિત હોવાથી સાકાર છે પણ એ વાત અહીં નથી. ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર કેટલું? તો જેટલું આત્માનું ક્ષેત્ર છે એટલું. આત્માનું ક્ષેત્ર કેટલું? તો અસંખ્ય પ્રદેશ. અસંખ્ય પ્રદેશ પ્રમાણે આત્માનું ક્ષેત્ર છે અને પ્રદેશ છે તો એને આકાર થયો એટલે એ અરૂપી આકાર ક્ષેત્ર સહિત હોવાથી સાકાર છે પણ એ વાત અહીંયા નથી. એ તો બધા ગુણને લાગુ પડે છે. બધા જ ગુણોનું ક્ષેત્ર તો સમાન છે એટલે એ વાત અહીંયા નથી. પણ સાકાર કઈ રીતે છે? તો કહે છે ત્રીજી વાત કે સ્વ પરને દ્રવ્ય ગુણ પર્યાય સહિત સમસ્ત પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણવાના અસાધારણ સામર્થ્ય સહિત છે માટે જ્ઞાન સાકાર છે એમ વાત છે. આગળ સમજાવે છે કે ભેદને વિષય નહીં કરતી હોવાથી દર્શન શક્તિ અનાકાર ઉપયોગમય છે એ તો આપણે સમજ્યા. પણ આ જ્ઞાન શક્તિ છે એ ભેદને પણ વિષય કરે છે. ભેદ અભેદ સર્વને એ જાણી લે છે માટે એ જ્ઞાન છે તે સાકાર છે. જ્ઞાનની કોઈ અચિંત્ય અદભુત લીલા છે. સ્વાભિમુખ જ્ઞાનનો ઉપયોગ પોતાને જાણે છે, સ્વ અભિમુખ થયેલો જ્ઞાનનો ઉપયોગ એટલે સ્વાભિમુખ. સ્વાભિમુખ જ્ઞાનનો ઉપયોગ પોતાને જાણે છે, ત્રિકાળી ધ્રુવને જાણે છે, સાથે એના અનંતા ગુણોને અને અનંતી પર્યાયોને જાણે છે. અંતરંગમાં પ્રગટ થયેલી અતિન્દ્રિય આનંદની લહેરને પણ જાણે છે. સ્વરૂપનું લક્ષ થતા અંતરમાં જે અતિન્દ્રિય આનંદ થાય છે તો એને પણ એ જાણે છે. ભલે શ્રુત જ્ઞાનનો ઉપયોગ હોય, શ્રુત જ્ઞાનની પર્યાયનું પણ સામર્થ્ય એટલું છે કે તે પોતાના ત્રિકાળી દ્રવ્યને, ત્રિકાળી ગુણોને અને પોતાની અનંત પર્યાયોને જાણે છે અને અનંતા પરદ્રવ્ય ગુણ પર્યાયને બધાને જ્ઞાનની પર્યાય જાણી લે છે. પાછું જાણે છે તો કેવી રીતે? ભેદ સહિત એને વિશેષપણે જાણે છે, એટલે જેમ છે તેમ જાણે છે. જાણવાનો જેનો અક્ષય અપરિમિત સ્વભાવ છે તે કોને ન જાણે? અક્ષય અપરિમિત, એમાં કોઈ સીમા નથી કે આટલા સુધી જાણે એમ નહીં. ને માત્રને જાણે તે જ્ઞાન એટલે અપરિમિત સ્વભાવ થયો. અને પાછો કેવો? અક્ષય, કે એવો સ્વભાવ કે જેનો નાશ થતો નથી. કેમ કે ગુણનો નાશ નથી, જ્ઞાન ગુણનો કાંઈ નાશ નથી. ભગવાન આત્મા અવિનાશી છે, એના કોઈ ગુણનો નાશ થતો નથી. એટલે અક્ષય અપરિમિત જાણવાનો સ્વભાવ છે તો પછી એ કોને ન જાણે? જ્ઞાન પોતે પોતામાં જ સ્થિત રહીને સર્વને જાણી લે છે. આ બહુ મહત્વની વાત છે. જ્ઞાન જેને જાણે છે તો એમાં એ જાણવા માટે એ જ્ઞાનને ક્યાંય બીજામાં અંદર ઉતરવું પડતું નથી, દાખલ થવું પડતું નથી, અંદર વ્યાપવું પડતું નથી, પહોંચવું પડતું નથી. જ્ઞાન જેને જાણે છે તો એને જાણવા માટે એને એની અંદર પહોંચીને એના મય થવું પડતું નથી, જ્ઞેય મય થવું પડતું નથી, જ્ઞેયરૂપ થવું પડતું નથી. એ જ્ઞેયરૂપ થયા વિના, એ જ્ઞેયના આકારે થયા વિના એ જ્ઞેયને યથાર્થ જેમ છે તેમ જાણી લે છે. જ્ઞેયમાં પહોંચ્યા વિના, જ્ઞેયમાં વ્યાપ્યા વિના જ્ઞાન એને જેમ છે તેમ જાણી લે છે. એટલે જ્ઞાન તો પોતે પોતાનામાં જ રહે છે. જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ જેને લક્ષ કરે છે એનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં થાય છે. પણ એ જ્ઞાન કરે છે તે વખતે પણ, પરનું જ્ઞાન કરે છે કે સ્વનું જ્ઞાન કરે છે તે વખતે એ જ્ઞાનની પર્યાય જે જાણવાવાળી થઈ છે એ જ્ઞાનની પર્યાય એને કોઈ પ્રકારે પરાધીનતા નથી, એ કોઈને કારણે થાય છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, એને કોઈની અપેક્ષા નથી, એ નિરપેક્ષપણે થાય છે. અને એવો જ જ્ઞાનનો સ્વભાવ છે, પોતે પોતામાં સ્થિત રહીને સર્વને જાણી લે છે. આવી સાકાર ઉપયોગમય જીવમાં જ્ઞાન શક્તિ ત્રણેય કાળે રહી છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ જ્ઞાન શક્તિ ત્રિકાળ છે, સર્વગુણ ત્રિકાળ છે. આવી શક્તિવાળા શક્તિવાન આત્માનો મહિમા લાવી અંતરમાં એની રૂચિ કરે, એટલે કે આત્માની રૂચિ કરે, તેને કેવળ જ્ઞાનની શંકા રહે નહીં. આવું સામર્થ્ય, એક એક ગુણનું સામર્થ્ય જ્યારે આપણે જાણીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઓહો, હું ભગવાન આત્મા આવો છું, આવા સામર્થ્યવાળો છું. પછી એને જગતમાં કોઈ ચીજ એનાથી મોટી મહાન લાગતી નથી. જગતમાં પોતાના સામર્થ્યને જાણ્યા પછી કોઈ બીજું મોટું મહાન રહેતું નથી. જેણે આવું સામર્થ્ય પ્રગટ કર્યું છે એ જ મોટો છે, એ જ મહાન છે, એ જ આદરણીય છે. માટે જ કેવળી ભગવાન કે જેમણે આવું પોતાના આત્માનું પૂર્ણ સામર્થ્ય પર્યાયમાં પ્રગટ કર્યું છે, માટે તે જ મોટા છે, મહાન છે, આદરણીય છે. એ સિવાય જગતની કોઈ ચીજ એની સામે આદરણીય, મોટી, મહાન હોઈ શકે નહીં. ભગવાન આત્મા એ એવા સામર્થ્ય સહિત છે અને એવા સામર્થ્યનું ભાન કરાવનાર કરુણા સિંધુ તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાન વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે. 20 તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે અને દરેકના સમુસરણમાં કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે એવા અર્યંત ભગવાન ત્યાં મહાવીર ક્ષેત્રને વિશે બિરાજી રહ્યા છે અને તીર્થંકર ભગવાનની ઈચ્છા વિના જે ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વખત પ્રગટ થાય છે એ દ્વારા આ બધું જ્ઞાન જગત આખામાં ફેલાય છે. એ જ્ઞાનમાંથી ગણધર ભગવાને આગમનની રચના કરી છે. 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે અને એમાંથી આ બધા શાસ્ત્રો આગમો લખાયા છે. એટલે અહીંયા કોઈ પ્રકારે શંકા કે આશંકાને સ્થાન રહેતું જ નથી. એટલે તો ગુરુદેવે એ વાત કરી કે જેને આવા શક્તિવાળા શક્તિવાન આત્માનો મહિમા અંદરમાં આવી જાય અને એની રુચિ કરે એને પછી કેવળ જ્ઞાનની શંકા રહે નહીં. સારી વાત છે. આગળ કહે છે, ભાઈ તારો આત્મા તો અક્ષય અપરિમિત જ્ઞાન સ્વભાવનો સમુદ્ર છે. જ્ઞાન સ્વભાવનો સમુદ્ર છે, અપરિમિત જ્ઞાન સ્વભાવનો સમુદ્ર છે. અક્ષય અપરિમિત જ્ઞાન સ્વભાવનો સમુદ્ર છે. તેમાંથી નિરંતર જ્ઞાનની પર્યાયો લહેરો ઉઠ્યા કરે એવું એનું સામર્થ્ય છે. સાદી અનંત કાળ પર્યંત તેમાંથી કેવળ જ્ઞાન નીકળ્યા જ કરે તો એ જ્ઞાન સ્વભાવમાં કાંઈ ઓછપ આવી જાય, ક્ષતિ થઈ જાય એવું ન બને. જ્ઞાનનો સાગર એવો ઉછળી રહ્યો છે કે એમાંથી અનંત કાળ સુધી કેવળ જ્ઞાનની પર્યાયો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે તો એમાં કોઈ ઘટ પડે એમ નથી. જ્ઞાન સ્વભાવમાં કાંઈ ક્ષતિ ન થાય એવું તારા કેવળ જ્ઞાન સ્વભાવનું અચિંત્ય સામર્થ્ય છે. ભાઈ તું અંદર જોતો ખરો, તત્કાલ તને તેની રૂચિ પ્રતીતિ થશે. બહુ સરસ વાત કરી. ભગવાન આત્મા, આત્મા કહો કે જ્ઞાન કહો, એક જ વાત છે. એવા ભગવાન આત્માને આપણે જ્ઞાન દ્વારા ઓળખીએ, પોતાને જ્ઞાન સ્વરૂપ કહીએ, પોતાને ઓમકાર સ્વરૂપ કહીએ તો પછી એ ઓમકાર સ્વરૂપનું, એ જ્ઞાન સ્વરૂપનું સામર્થ્ય કેવું છે એ પણ જાણવું જોઈએ ને. એ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી એને કાંઈ જાણ્યું નથી. પોતે પોતાને જાણતો નથી, પોતાના સામર્થ્યને જાણતો નથી, પોતાના જ્ઞાન સ્વભાવને જાણતો નથી. તો બાકી આ બહારનું જે કંઈ જ્ઞાન કર્યું, જે માહિતી ભેગી કરી, એથી એનું શું કલ્યાણ થશે? ગુરુદેવ કહે છે કે ભાઈ તું એકવાર અંદર જોતો ખરો તો તને તત્કાલ એની પ્રતીતિ થશે. 7મા પેરેગ્રાફમાં અહીંયા કોઈએ પ્રશ્ન પૂછ્યો છે કે હા પણ આવું જ્ઞાન પ્રગટ કેમ થાય? જો શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કર્યો હોય, રુચિ પણ હોય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની, એવા પોતાના જ્ઞાન સ્વભાવને સ્પર્શવાની ઘણી રુચિ થતી હોય, ઘણું અંદરમાંથી એમ થતું હોય કે કેમ કરીને પોતાના સ્વરૂપને હું પ્રાપ્ત કરું, કેટલી સ્વાભાવિક છે, જે વારંવાર આવા પ્રવચન સાંભળતા હોય એને એવો પ્રશ્ન થાય કે આ વાત તો બરાબર છે, પણ આવું જ્ઞાન પ્રગટ કેમ થાય, કઈ રીતે થાય? શાસ્ત્ર વાંચીએ તો થાય, બહુ શાસ્ત્ર ભણીએ તો થાય, ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કરીએ, દ્રવ્યાનુવેગનો ખૂબ અભ્યાસ કરીએ તો થાય, કઈ રીતે થાય? ગુરુદેવ અમને એ વાત સમજાવો. અને બધાને આ જ પ્રશ્નોનો જવાબ જોઈએ છે, બધાને આ જ વાત જોઈએ છે. ગુરુદેવ કે ચલે ભાઈ, જ્ઞાન તો આત્માની નિજ શક્તિ છે. શાસ્ત્રના અભ્યાસની વાત કરીને એટલે ગુરુદેવ પ્રેમથી સમજાવે છે, કરે ભાઈ જ્ઞાન તો આત્માની નિજ શક્તિ છે. હવે નિજ શક્તિને જાણી શક્તિવાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં દ્રષ્ટિ સ્થાપિત કરે ત્યારે શક્તિ સ્વયં પરિણમી જાય છે. પહેલા તો ભાઈ એ સમજ કે જ્ઞાન એ આત્માની પોતાની નિજ શક્તિ છે. નિજ શક્તિ પોતાની શક્તિ છે. એવી નિજ શક્તિને જાણી, એ પોતાની એવી નિજ શક્તિ છે એવો દ્રઢ નિર્ણય કરી એ શક્તિવાન જે ધ્રુવ છે, ત્રણેય કાળે રહ્યો છે એવા શક્તિવાન દ્રવ્ય તરફ દ્રષ્ટિ સ્થાપિત કરે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં રમી રહ્યા છે, એ બહાર તરફની એની રૂચિ રહી છે, બહારમાં કાંઈક એને જાણવું છે, કરવું છે, એમ એ બારમાં ને બારમાં રહ્યો છે, તો ત્યાંથી એ રૂચિને ખસેડી લઈ, ત્યાંથી એ ઉપયોગને સ્વ તરફ વાળી દઈને જ્યારે એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં દ્રષ્ટિ સ્થાપિત કરે ત્યારે શક્તિ સ્વયં પરિણમી જાય છે. પોતાની આ નિજ શક્તિ છે, આત્માની આ નિજ શક્તિ છે, એ નિજ શક્તિ જ્યારે એનું લક્ષ કરવામાં આવે, વિકલ્પ રહિત દશામાં, નિર્વિકલ્પ દશામાં જ્યારે એનું લક્ષ કરવામાં આવે, ત્યાં જ એકાગ્રતા કરવામાં આવે, ત્યારે એ અનંત શક્તિ એક રૂપે પરિણમે છે અને એમ એ નિર્મળ પરિણામ થાય છે. એટલે આવું જ્ઞાન કેમ પ્રગટ થાય? તો કહે છે કે જ્યારે તારી દ્રષ્ટિ ધ્રુવને ધ્યેય બનાવીને એનું લક્ષ કરી અને ત્યાં સ્થાપિત થશે ત્યારે એ શક્તિ સ્વયં પરિણમી જાય છે. એટલે એ પ્રગટ થાય છે, સ્વયં પ્રગટ થાય છે. સરસ જવાબ આપે છે. દોઢ લીટીમાં પહેલી વાંચીએ ત્યારે આપણને એમ થાય કે ઓહો, ગુરુદેવે તો ઘણી વાત કરી દીધી, આપણે એમને વિચાર કર્યા વિના આગળ વધી ગયા. પાછા વળીએ, ફરીથી વાંચીએ છે કે જ્ઞાન તો આત્માની નિજ શક્તિ છે. આત્માની નિજ શક્તિ છે એટલે મારી નિજ શક્તિ છે. હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વભાવે જ છું, હું ઓમકાર સ્વરૂપ જ છું, એ મારી શક્તિ છે, મારી નિજ શક્તિ છે. અને આ નિજ શક્તિનો નિર્ણય મને થયો છે કે એવી મારી નિજ શક્તિ છે, એ શક્તિ રૂપે જ હું છું. ભલે અનંત શક્તિ છે, છતાં એ જ્ઞાન માત્ર આત્મા કહ્યો તો એમાં અનેકાંત સમાય છે અને બધા જ ગુણો એમાં આવી જાય છે. એ તો પહેલા જ આચાર્ય ભગવાને સિદ્ધ કર્યું. એટલે હવે હું જ્ઞાન માત્ર કહું છું તો એમાં આનંદ ગુણો આવી ગયા છે એ મને ખ્યાલ છે, તો હું મારા સ્વરૂપને જ્ઞાન માત્ર કહું છું, ઓમકાર સ્વરૂપ કહું છું, તો એ નિજ શક્તિ મારી છે. એ નિજ શક્તિ ધ્રુવનું લક્ષ કરતા સ્વયં પ્રગટ થાય છે, સ્વયં પરિણમી જાય છે, પર્યાયમાં વ્યક્ત થાય છે. જ્ઞાન શક્તિનું પરિણમન ક્યાંય બહારથી, એટલે શાસ્ત્રમાંથી કે દેવગુરુ આદિમાંથી નથી આવતું. શાસ્ત્રનું જ્ઞાન છે એ જ્ઞાન માહિતીરૂપ છે. ભલે એ જ્ઞાન આત્મા વિશેનું છે પણ એ માહિતીરૂપ છે. અહીંયા તો પોતામાં પડેલી જ્ઞાન શક્તિ, પોતામાં રહેલી જ્ઞાન શક્તિ એનું પરિણમન છે, એનો અનુભવ કરવાનો છે, એ જ્ઞાનની વાત ચાલે છે. શાસ્ત્ર જ્ઞાન છે એ જ્ઞાન જિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી ઉદ્ભવેલી અપૂર્વ વાણી છે અને એ યથાર્થ છે, જેમ છે તેમ જ છે, એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. પણ છતાંય એ માહિતી રૂપ છે, એ માહિતી રૂપ છે, એના દ્વારા પોતાનું કેવું સ્વરૂપ છે, જગતનું કેવું સ્વરૂપ છે, પ્રભુનું કેવું સ્વરૂપ છે, આ બધું સમજવામાં આવે છે, આ બધું સમજાય છે. પણ સમજમાં એ કાંઈ અનુભવ નથી થતો. સમજ છે કે આત્મા કઈ રીતે છે, આત્માના ગુણો કઈ રીતે છે, આ બધું સમજ્યા, એ સમજરૂપ છે, એ માહિતીરૂપ છે, એને જ્ઞાન કહીએ છીએ, એને દ્રવ્ય સ્વરૂપ કહીએ છીએ, એ ભગવાનની વાણી છે, એને આપણે એમ પણ કહીએ છીએ કે એ જ્ઞાનના ધોધ વહી રહ્યા છે, એવા જ્ઞાનને તું ઓમકાર ધ્વનિમાં વહી જતા જ્ઞાનને તું ગ્રહણ કર, આમ પણ આપણે કહીએ છીએ, વાત બધી બરાબર છે. પણ છતાંય એ માહિતીરૂપ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એ શાસ્ત્રમાંથી કે સાક્ષાત જ્ઞેશ્વર ભગવાન બિરાજતા હોય એમની સાક્ષાત વાણી સાંભળવા મળતી હોય તો એમાંથી, કે ગુરુના એવા ઉપદેશમાંથી આ પરિણમનનો અનુભવ થાય, જ્ઞાનના ભવનનો અનુભવ થાય એમ બનતું નથી. કેમ કે જ્ઞાન શક્તિ પોતે સ્વયં પરિણમે છે, એ પર્યાયમાં વ્યક્ત થાય છે, એ પર્યાય રૂપે પ્રગટ થાય છે. એવું જ્ઞાન શક્તિનું પરિણમન શાસ્ત્ર ઉપર કે દેવગુરુની વાણી ઉપર આધાર રાખતું નથી. એ સ્વયં શક્તિ છે, તો શક્તિનો એ અનુભવ છે, અને એમાં આ શાસ્ત્ર દેવગુરુ ની અપેક્ષા રહેતી નથી. તે દ્રવ્ય સ્વરૂપ નિમિત્ત માત્ર છે. જે અનુભવવાનું છે, જે જ્ઞાનને અનુભવવું છે, જે જ્ઞાનના પરિણમનને પોતે અનુભવવું છે, એ જ્ઞાનનું પરિણમન તો પોતાની શક્તિનું પરિણમન છે. આત્માની નિજ શક્તિની એ વાત છે, અને એ નિજ શક્તિનું જે પરિણમન છે, એ જ્ઞાનનું પરિણમન છે, એ જ્ઞાનનું ભવન છે. એવો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, મારું એ પરિણમન છે, મારું એ ભવન છે, એને હું અનુભવું, એને હું અનુભવું, એવા જ્ઞાન શક્તિના પરિણમનનો અનુભવ એ કોઈ દ્વારા થતો નથી, શાસ્ત્રમાંથી કે દેવગુરુ આદિમાંથી એ નથી આવતું. હવે અહીંયા સમજાય છે ને, જુદું પડે છે ને, કે જાણીએ, જાણવું, શાસ્ત્રમાં આવેલી વાતને જાણવી, પ્રભુએ કહેલી વાતને બરાબર સમજવી, જાણવી, જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને બરાબર સમજવું, ખૂબ ઊંડાણપૂર્વક સમજવું, બુદ્ધિ સૂક્ષ્મ હોય તો એના પેટા વિભાગ સહિત સૂક્ષ્મતાથી સમજવું, બહુ યાદ શક્તિ સારી હોય, સ્મરણ શક્તિ સારી હોય તો બધું સૂક્ષ્મ વાતોને પણ સમજવી અને એને સ્મૃતિમાં રાખવી, યાદ રાખવી, આ બધું ભલે થાય, પણ અહીંયા તો એ વાત કરે છે ગુરુદેવ કે એ બધું જે થાય છે તે સારી વાત છે, પણ તારે તો ભાઈ તારા સ્વરૂપનો અનુભવ કરવો છે, તારે તો તારા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરવો છે, તારે તો તારામાં રહેલી અનંત શક્તિઓના પરિણમનનો અનુભવ કરવો છે, તો એવા અનુભવ માટે તો તારે તારા નિજ આત્મદ્રવ્યનું જ લક્ષ કરવું પડે, અને એનું લક્ષ કરતા, ત્યાં એકાગ્રતા કરતા, અંદરમાં ઉછળી રહેલી અનંત શક્તિઓના પરિણમનનો તને અનુભવ થઈ જાય છે. એટલે આ જ્ઞાન શક્તિ છે એ પોતાની શક્તિ છે, નિજ શક્તિ છે, અને એ નિજ શક્તિને શાસ્ત્ર અભ્યાસ દ્વારા જાણીને એ શક્તિ જ્યાં રહી છે એવો શક્તિવાન ભગવાન આત્મા ટીકાળી ધ્રુવ એ દ્રવ્યમાં પોતાની દ્રષ્ટિને સ્થાપિત કરવી, એટલે કે ત્યાં એકાગ્રતા કરવી, ત્યાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવા, અને એમ કરતા એ જ્ઞાન શક્તિ સ્વયં પરિણમી જાય છે, એટલે કે પર્યાયમાં વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. અને આવું જ્ઞાન શક્તિનું પરિણમન ક્યાંય બહારથી, શાસ્ત્રમાંથી કે દેવગુરુ આદિમાંથી નથી આવતું. મહામહિમાવંત જ્ઞાન શક્તિવાળા આત્માની દ્રષ્ટિ કર્યા વિના एकला पर लक्ष्य शास्त्र कोई भणी जाए तो ये शून्य। इसी कहीं शक्ति नु कार्य सम्यक ज्ञान प्रगट होत जो ये ज्ञान शक्ति नु कार्य शू परिणमन छे भवन छे निर्मल परिणमन એની નિર્મળ પર્યાયો એ સમ્યક જ્ઞાનની પર્યાય એ એનું કાર્ય છે તો એ કાર્ય પ્રગટ થતું નથી શાસ્ત્ર વાંચીએ એટલે એ કાર્ય પ્રગટ થાય એમ નથી કેમકે શાસ્ત્ર વાંચન અને એમાં જે સમજીએ છીએ તેને આપણે એક અપેક્ષાએ એમ કહીએ છીએ કે એ જ્ઞાન છે આપણે કહીએ છીએ કે 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન એને આપણે જ્ઞાન કહીએ છીએ પણ એ જ્ઞાન એ માહિતી રૂપ છે અહીંયા એની વાત નથી અહીંયા વાત એ છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને જ્ઞાન પોતાની શક્તિ છે અને પોતાની એ શક્તિનું જે પરિણમન થઈ રહ્યું છે એને અનુભવવું એની અહીંયા વાત ચાલે છે એટલે જે શાસ્ત્રમાં જે વાત આવે છે એ વાત જુદી છે અને પોતે જ આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનંત ગુણોની શક્તિ સહિત અનુભવ કરવો એની અહીંયા તો વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે એ સ્વયં પોતે પરિણમી જાય છે એટલે એનો માર્ગ પણ જુદો જ હોય ને ભાઈ એટલે પછી શાસ્ત્ર વાંચન દ્વારા એ એકાગ્રતા થઈને પોતે એમાં પોતાના સ્વરૂપને વિશે પરિણમી જાય એમ બનતું નથી શાસ્ત્ર વાંચન વખતે ઉપયોગ શાસ્ત્ર વાંચન તરફ રહ્યો છે એટલે ઉપયોગ પરલક્ષી થયો છે ભલે એ જિનેશ્વર ભગવાનની વાણી છે તો એને સાંભળે છે ત્યારે પણ એનો ઉપયોગ એ પરલક્ષી થયો છે અહીંયા તો એમ કહેવું છે કે જે શક્તિ તારી અંદર પડી છે એનો અનુભવ કરવા માટે તારે ઉપયોગને અંદર વાળવાનો છે અને એ શક્તિના પરિણામનો તારે અનુભવ કરવાનો છે એ શક્તિનું પરિણમન થાય છે એ પર્યાય પ્રગટ થાય છે એટલે કહે છે શાસ્ત્ર તો બાપુ નિમિત્ત માત્ર છે અને એ નિમિત્ત પણ કોને થાય ત્યારે શાસ્ત્ર વાંચન પછીથી જેને આવો પ્રયોગ થાય આવો પુરુષાર્થ પડે પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિનું પોતાનું નિજ સ્વરૂપ અનંત શક્તિઓથી ભરેલું છે એમાં જ્ઞાન શક્તિ છે પોતે જ્ઞાન શક્તિ રૂપે છે અને એવા જ્ઞાન શક્તિના પરિણમનને એનું લક્ષ્ય કરીને પોતે અનુભવે છે એને માટે એમ કહેવાય કે શાસ્ત્ર છે તે નિમિત્ત છે કહે છે કે શાસ્ત્ર તો નિમિત્ત છે અને તે કોને નિમિત્ત છે કે જે અંતર અવલંબને પરિણમે તેને જે સ્વરૂપનું આલંબન લે તેને એ નિમિત્ત છે પણ જે સ્વરૂપનું આલંબન લે નહીં અને માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરે એને વાંચે યાદ રાખે સમજે એનો વિસ્તાર કરે એને લખે એની કોપી કરે બીજાઓને સંભળાવે બધું કરે પણ એથી કાંઈ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી એટલે એને શાસ્ત્ર એને કાંઈ કરતું નથી શાસ્ત્ર નિમિત્ત છે પણ એને માટે એ નિમિત્ત છે કે જે એ વાતને સમજીને એનો સ્વીકાર કરીને એને આત્મસાત કરીને એવો પ્રયોગ કરે એવો પુરુષાર્થ કરે એને એ નિમિત્ત છે બહુ સુંદર વાત છે આ પેરેગ્રાફમાં તો ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી દીધી છે જો પ્રશ્ન કરનારનો પ્રશ્ન પહેલી દ્રષ્ટિએ આપણને સામાન્ય લાગે પણ થોડા ઊંડા ઉતરીએ તો એ પ્રશ્ન સૌનો છે આપણા સૌનો એ જ પ્રશ્ન છે કે આવું જ્ઞાન કેમ પ્રગટ થાય આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આપણે આટલા આગમનો અભ્યાસ કર્યો પણ હજી મને એવું જ્ઞાન કેમ પ્રગટ થયું નહીં મને સમ્યક જ્ઞાન કેમ થતું નથી આ પ્રશ્ન બધાનો છે અને એ પ્રશ્નનો ઉત્તર જે રીતે ગુરુદેવે આપ્યો છે બે વસ્તુને જુદી પાડી દીધી જે જ્ઞાન શક્તિ રૂપે રહેલું છે એનો અનુભવ કરવાનો છે અને જે જ્ઞાન માહિતી રૂપે રહ્યું છે એ નિમિત્ત માત્ર છે બે વાતને સમજવાનું છે અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધું છે ખૂબ ઉઘાડ કરી દીધો છે. બહુ સુંદર વાત છે. ફરીને આ પેરેગ્રાફ વાંચવાનો છે એટલે ખ્યાલ આવશે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ એનો ખ્યાલ આવશે. આગળ કહે છે ગુરુદેવ, વિસ્તાર કરીને સમજાવે છે, બહુ સુંદર વાત કીધી છે. જુઓ, અભવીને જ્ઞાનની પરિણીતિ નથી. અભવી એટલે અભવ્ય, કે જે પોતે ક્યારેય જ્ઞાન ભાવે થતા નથી, પોતે જ્ઞાન ભાવે પરિણમી શકતા નથી, એટલે સમ્યક જ્ઞાન એમને થતું નથી. એવા અભવ્ય જીવ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, એમનો મોક્ષ થતો નથી. તો એ અભવ્યની વાત કરી છે કે અભવીને જ્ઞાનની પરિણીતિ નથી. જો પરિણીતિ નથી એમાં જ બધું ભરેલું છે. પરિણીતિ નથી એટલે એને જ્ઞાન ભાવે પરિણમન થતું નથી, પોતે જ્ઞાન ભાવે પરિણમી જતા નથી. પોતામાં રહેલી જ્ઞાન શક્તિ, એ જ્ઞાન શક્તિને જેમ છે તેમ અનુભવવી અને એ રૂપે થવું, એવું પરિણમન એનું થતું નથી. સ્વરૂપનું લક્ષ્ય કરવાનો એ પ્રયત્ન કરે છે, નથી કરતા એમ નથી. શાસ્ત્ર અભ્યાસ કરતા હોય એટલે એ પણ પ્રયત્ન તો થતો જ હશે, અને પરિણમી શકતા નથી એટલે એ અભવ્ય છે. છે કે અભવીને જ્ઞાનની પરિણીતિ નથી. શાસ્ત્રમાં રહેલું જ્ઞાન એ તો બરાબર એમને સમજાય છે, એ તો બરાબર એમને કંઠસ્થ થયું છે, એ તો એ બીજાને પણ સમજાવી શકે એટલા એ વિદ્વાન છે. અભવ્ય હોય એવા વિદ્વાનો હોય, ઘણું જ્ઞાન હોય, 11 અંગ ભણે, 11 અંગનું જ્ઞાન એમને હોય, અનેક શાસ્ત્ર ભણે, 11 અંગનું જ્ઞાન હોય, તોય એ અભવીને એ જ્ઞાન માહિતી રૂપે રહ્યું છે. એને એ જાણે છે કે આ પ્રમાણે આત્મા છે, આ પ્રમાણે જગત છે, આ પ્રમાણે શક્તિઓ છે, બધું જ જાણે છે. 11 અંગના જ્ઞાનમાં શું વાત ન આવે, કઈ વાત એમાં ના આવે, વિચાર તો કરો. આવું અભવીને હોય છતાંય કહે છે ગુરુદેવ, કહે છે કે 11 અંગ ભણે તોય અભવીને જ્ઞાનની પરિણીતિ નથી. જેવી વાત છે, સૂક્ષ્મ વાત છે ભાઈ. અભવીને જ્ઞાનનો ક્ષયોપશમ છે, ક્ષયોપશમ છે એટલે માહિતી રૂપે એ બરાબર જાણે છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રગટ થયેલું આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનમાંથી એને 11 અંગનું જ્ઞાન છે, શું વાત કરી, એટલે એવો એમને ઉઘાડ છે. અહીંયા એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે બધા અભવીને કઈ એવો જ્ઞાનનો ઉઘાડ છે, 11 અંગનું જ્ઞાન છે એમ વાત નથી. પણ જેમને એવો જ્ઞાનનો ઉઘાડ છે એટલે અભવીને જ્ઞાનનો ક્ષયોપશમ છે, એટલે આ જ્ઞાનનો ક્ષયોપશમ. કયા જ્ઞાનનો ક્ષયોપશમ છે એની વાત ચાલે છે કે જે તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવી છે અને એમાંથી જે ગણધર ભગવાને રચના કરી છે એવા એ જ્ઞાનનો ઉઘાડ એમને અદભુત છે. 11 અંગનું જ્ઞાન છે એટલે જ્ઞાનનો અદભુત ક્ષયોપશમ છે. પણ અભવ્યત્વરૂપ યોગ્યતા છે, અહીંયા અભવ્યત્વરૂપ અયોગ્યતા છે એટલે અયોગ્યતા કહો એમાં અભવ્યત્વ આવી જાય છે, એટલે આપણે અભવ્યત્વરૂપ રૂપ યોગ્યતા છે એટલે કે ભવ્યરૂપ અયોગ્યતા છે એટલે એ જ્ઞાન ભાવે પરિણમન કરી શકતા મિથ્યા દ્રષ્ટિ છે. તેથી તેને જ્ઞાનની પરિણતિ નથી. તેને શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન શ્રદ્ધાન ઉદય પામતું નથી. જ્ઞાન શ્રદ્ધાન ઉદય પામતું નથી. જો અહીંયા શબ્દ મૂક્યા છે એ બરાબર સમજવા જેવા છે. તેથી તેને જ્ઞાનની પરિણતિ નથી. તેને શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન શ્રદ્ધાન ઉદય પામતું નથી. માહિતી રૂપે તો દ્રઢતા થઈ છે, ધારણા જ્ઞાન સુધી તો પહોંચ્યા છે, એટલે ધારણા જ્ઞાન સુધી તો એમને શ્રદ્ધા છે. પણ એ શ્રદ્ધા સમ્યક ત્યારે જ થાય કે જ્યારે એને અનુભવે. જ્ઞાનની પરિણતિ તો શુદ્ધ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. શુદ્ધ પરિણતિની વાત કરી એટલે એ સમ્યક દ્રષ્ટિ જે થયા છે એને જ એવી પરિણતિ હોય છે. જ્ઞાનની પરિણતિ તો શુદ્ધ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે. શાંતિથી સાંભળજો, બહુ શાંતિથી જો શું કહ્યું અહીંયા ગુરુદેવ કહે છે કે એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે. આવો 17મી 18મી ગાથામાં પાઠ, આત્મદ્રવ્ય જાણવામાં આવે છે અજ્ઞાનીને પણ એ એ જાણપણું કેવું થયું? એ જાણપણું માહિતી રૂપ થયું. આત્મા આત્મદ્રવ્યને જાણે, આત્માને એ રીતે જાણે, માહિતી રૂપે જાણે. જ્ઞાન ગુણ તો ત્રિકાળ છે, ધ્રુવ છે, અને એ ધ્રુવ છે અને એ ગુણનું કાર્ય છે તો જાણવું, તો એ જાણવાનું કાર્ય તો થવાનું જ છે. તો એ જાણે 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 દરેક સમયે કોઈને કંઈ કોઈકને કંઈને તો જાણે જ છે ને, તો તેમાં જાણવાનું કાર્ય થતું નથી એમ તો છે નહીં. જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે, જાણવાનું કાર્ય તો દરેક સમયે થાય છે. એટલે આ જે કાર્ય થાય છે એ પર્યાયમાં થાય છે, એ ધ્રુવમાં થતું નથી. અહીંયા વાત એ કરવી છે. અને એ ધ્રુવમાં કોઈ કાર્ય થતું નથી. જ્ઞાન ગુણ ત્રિકાળ છે, ધ્રુવ છે, અને એ ધ્રુવની અંદર જાણવાનું કાર્ય થતું નથી. જે જાણવાનું કાર્ય એ ગુણને કારણે થાય છે, તો એ કાર્ય પર્યાયમાં થાય છે. એટલે જાણવાવાળી પર્યાય તો દરેક સમયે હોય જ છે, અને આ જાણવાવાળી પર્યાય આત્મદ્રવ્યને જાણે, આત્મદ્રવ્યને જાણે. એટલે અનુભવની વાત નથી અહીંયા, માત્ર આત્મા છે એમ એ આત્મદ્રવ્યને જાણે. આ જગત છે, આ બધું છે, પુસ્તક છે ને કોમ્પ્યુટર છે, આ બધું જે જાણપણું જે થયું એ જ પ્રકારનું જાણપણું આત્મદ્રવ્યનું હોય તો એથી શું લાભ થાય? એટલે ગુરુદેવ એમ કહે છે કે એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે. અને આવો 17મી 18મી ગાથામાં પાઠ, એટલે આ રીતનું જાણવું. પેલું જાણવું શું છે? પેલું તો જાણવાનું અનુભવની વાત છે. પોતે જ્ઞાન શક્તિ રૂપે છે અને એવી શક્તિ એનું લક્ષ કરતા એ પ્રગટ થાય છે, એ અનુભવવું, એની વાત હતી. અને આ તો બીજી વાત આવી. આ તો એ ગુણ છે તો એમાં એનું જાણવાનું કાર્ય તો થાય જ છે, અને જે જાણવાનું કાર્ય થાય છે ધ્રુવમાં નહીં પણ પર્યાયમાં થાય છે. એટલે દરેક સમયે જાણવાવાળી કઈ પર્યાય તો હોય જ છે. તો પછી જાણવાની પર્યાયમાં અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે. પણ એ સ્વદ્રવ્ય કઈ રીતે જાણવામાં આવે છે? કઈ સ્વદ્રવ્ય તરફ એકાગ્રતા કરીને, એનું લક્ષ કરીને એને જાણે છે એમ નથી જાણતો. માત્ર સ્વદ્રવ્યને એ જાણે છે. શાસ્ત્ર દ્વારા જાણતો હોય અથવા તો એ ઉપદેશ દ્વારા જાણતો હોય એમ એનું જાણવું હોય, એને જાણવામાં આવે આત્મા છે. એટલે કહે છે કે એ જાણવાની પર્યાયમાં અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે, પણ તેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી, તેની પર્યાય અને રાગ ઉપર જ દ્રષ્ટિ છે. તેથી પર્યાય અને રાગ હું છું એમ તે જાણે છે, એમ માને છે. વર્તમાન એક સમયની પર્યાય ને પોતા રૂપે માને છે. આ રીતે શાસ્ત્ર ભણવા છતાં અંતદ્રષ્ટિ વિના અજ્ઞાનીને શાસ્ત્ર ભણવાનો લાભ થતો નથી. એને માત્ર સંતોષ લાગે પોતાને કે હું શાસ્ત્રોમાં પારંગત થયો, શાસ્ત્રોનો મને ખૂબ અભ્યાસ છે, હું શાસ્ત્રોમાં આવેલી વાતોના બધા જ પ્રશ્નોના સમાધાન આપી શકું એવો છું. અને એમાંથી ક્યારેક અભિમાનમાં પણ ચાલ્યો જાય. એટલે શાસ્ત્રો ભણવા છતાં એને એનો ભણવાનો લાભ થતો નથી. કેમ લાભ થતો નથી? કેમ કે અંતદ્રષ્ટિ નથી થતી. એટલે અંતદ્રષ્ટિ કરીને પોતાનામાં જે શક્તિ રૂપે પડ્યું છે એને પ્રગટ કરવું, એનું નામ ધર્મ. આવી વાત છે. આગળ 30મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ છે. જુઓ, ઉપયોગ વાળી એમ નહીં પણ ઉપયોગમય એમ કહીને ઉપયોગનું જ્ઞાન ગુણ સાથે અભેદપણું હોવાનું સિદ્ધ કર્યું છે. પેલા તો આ વાતને સમજીએ. આપણે એમ કહીએ કે લાકડી વાળો માણસ, તો લાકડી વાળો માણસ કહીએ તો લાકડી અને માણસ બે જુદા છે. લાકડી અને માણસ બંને જુદા હોય ત્યારે જ એમ કહેવાય કે લાકડી વાળો માણસ, બંને જુદા છે, બંને જુદા છે. એને લાકડી મય કહેવાતો નથી, કેમ કે લાકડી જુદો પદાર્થ છે. અહીંયા જ્યારે જુદું નથી અને એમાં અભેદ પણ સિદ્ધ કરવું છે, એમાં ભેદ નથી એમ સિદ્ધ કરવું છે, ત્યારે એને એના મય કહેવામાં આવે છે. એના વાળો નહીં પણ એના મય કહેવામાં આવે છે. કે છે કે સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ છે, ઉપયોગવાળી નહીં પણ ઉપયોગમય એમ કહી અને ઉપયોગનું જ્ઞાન ગુણ સાથે અભેદ પણ સિદ્ધ કર્યું છે. જે ઉપયોગ જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે તેને અમે ઉપયોગ કહીએ છીએ. જે ઉપયોગ જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર, જ્ઞાન સ્વભાવી પોતાનું નિજ દ્રવ્ય એમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે એ ઉપયોગ અમે ઉપયોગ કહીએ છીએ, તેને જ અમે ઉપયોગ કહીએ છીએ. જે ઉપયોગ બહાર પરદ્રવ્યમાં અને રાગાદિમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી, તો લક્ષ કહેવાય. ઘણી વખત આ વાત આપણે પણ સ્વાધ્યાયમાં કરી છે કે પોતે પરનું લક્ષ કરે છે એમ કહેવાય, પરમાં ઉપયોગ જાય છે એમ કહેવા કરતા ખરેખર તો એમ કહેવાય કે એમાં પરનું એ લક્ષ કરી રહ્યો છે. ઉપયોગ તો સ્વલક્ષે થાય છે ત્યારે જ એ ઉપયોગ કહેવાય. ગુરુદેવે અહીંયા એ વાત કરી છે, અમે એને ઉપયોગ કહીએ છીએ કે સ્વદ્રવ્યમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે તેને જ અમે ઉપયોગ કહીએ છીએ. જે ઉપયોગ બહાર પરદ્રવ્યમાં અને રાગાદિમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી, તેને નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી. રાગાદિ અને પરદ્રવ્યમાં એ ઉપયોગ તન્મય થાય છે તો તેનું પણ એને જ્ઞાન તો થાય છે ને. એ રાગ છે એનું જ્ઞાન કરે છે, પરદ્રવ્ય છે એનું જ્ઞાન કરે છે, એના સંબંધીનું જે જ્ઞાન થાય છે એ વખતે એવી જ્ઞાનની પર્યાય થાય છે ને, એને જાણવા વાળી પણ થાય છે ને. તો કહે છે કે અમે એને જ્ઞાન કહેતા નથી, એને જ્ઞાનની પરિણતિ કહેતા નથી, એટલે કે નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી. ત્યાં જ્ઞાન તો કરે છે પરનું પણ એને નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી, એ તો અજ્ઞાન છે. આ શક્તિનો અધિકાર બહુ સૂક્ષ્મ છે ભાઈ, આમાં તો પોતાના હિતની વાત છે. અને હિત ક્યારે અને કેવી રીતે થાય એ વાત અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે. કે છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યની સન્મુખ થઈ તેમાં તન્મયપણે પ્રવર્તે. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્ય એવા સ્વદ્રવ્યની સન્મુખ થઈ તેમાં તન્મયપણે પ્રવર્તે ત્યારે આ હું જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્ય છું એમ જ્ઞાન અને શ્રદ્ધાન પ્રગટ થાય છે. આનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે અને આ હિતરૂપ છે, આ ધર્મ છે, આ મોક્ષ માર્ગની શરૂઆત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન